તારીખ 29/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 330 અને 331 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 94
જ્ઞાની વિષયની પરમ ભક્તિ સહિત કરવા યોગ્ય છે એટલું માર્ગદર્શન આપ્યા પછી ધ્યાનનો જે ખુલાસો કર્યો હતો કે મનમાં સંકલ્પ કર્યો હોય કે આવા પ્રકારનું ધ્યાન કરીએ એ વિષયમાં થોડો વધારે ખુલાસો કરે છે. કોઈ વાત ચાલી લાગે છે લખનારના પત્રમાંથી એટલે સ્પષ્ટીકરણ આપ્યું છે કે કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. જે પરમ તત્વના દર્શન કરવા છે એને અહીંયા પરમાર્થ કહે છે, અર્થ નામ પદાર્થ. પરમાર્થ એટલે પરમ પદાર્થ. પરમ પદાર્થના સંબંધમાં મનથી અમુક કલ્પના કરીને ઈચ્છા ન કરવી કે મને આવું દર્શન થાય તો સારું, મને આવું દર્શન આમ દેખાય તો સારું, મને આવું દેખાય તો સારું. અર્થાત કાંઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઈચ્છા, મનોકલ્પિત ધ્યાન આદિ એ સર્વસંકલ્પ જેમ બને તેમ નિવૃત્તિ કરવી. એટલે એવી પણ કોઈ કલ્પના ન કરવી કે કાંઈ અંદર તેજ દેખાય, દિવ્ય તેજ કોઈ દેખાઈ જાય, આપણા લાલ પીળા દેખાય ને, માણસ કલ્પના કરે છે કે અમને કોઈ દિવ્ય તેજ તેજના અંબાર જેવું દેખાય છે અને એ જ આત્માનું સ્વરૂપ છે. પણ જેટલું ચક્ષુ ઇન્દ્રિયના વિષયથી આંખ ખોલીને કે આંખ બંધ કરીને વર્ણગુણનો વિષય થાય છે, વર્ણગુણની પર્યાયનો વિષય થાય છે, કોઈ પણ રંગ દેખાય છે, એ આત્માનું સ્વરૂપ નથી. આત્મા તો અરૂપી છે, એની કોઈ વર્ણ નથી. પણ જે અજાણ્યા છે, આત્માના સ્વરૂપથી જ અજાણ્યા છે, એવા જીવો અનેક પ્રકારે કલ્પના કરી બેસે છે, મને આમ દેખાય તો સારું, મને ધ્યાનમાં આમ દેખાય તો સારું, કોઈ મહાન તેજ. કેમ કે આત્માને પણ દિવ્ય તેજથી એવું વિશેષણ લાગુ પડે છે, પણ એ ચૈતન્યનું તેજ છે. એ કોઈ રૂપી પદાર્થને તેજ હોય છે, સૂર્ય ચંદ્રને દીવા બત્તીને કે એવું કોઈ તેજ આંખથી દેખાય એવું હોતું નથી. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, અંધારો ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે અને અજવાળો ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, તો પણ એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. હા, મનનો વિષય તો સાથે સાથે થાય જ છે સંગની પંચેન્દ્રિયને. કોઈ પણ ઇન્દ્રિયનો વિષય થાય એની સાથે મન જોડાઈ જાય છે, બધી ઇન્દ્રિયોમાં, તમામ ઇન્દ્રિયોમાં એ પ્રકાર છે કે જે ઇન્દ્રિયો પોતાનો વિષય કરે એની સાથે મનના પરિણામ પાછા ચાલુ થઈ જાય છે. એટલે આ કાળું છે, પીળું છે, લાલ છે, એવું જે કાંઈ છે એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, એ મનનો વિષય નથી. પછી મને એની સાથે વિશેષ વિચાર કરવામાં સાથે રહે છે. એને વાસ્તવિક ખબર પડે છે, એની જે નાસિકા છે બહુ તેજ છે. હા, પણ છતાંય તે એની નાસિકા તેજ છે, એટલે ઈષ્ટ અનિષ્ટ તો એને થઈ જાય છે કે આ વાસ મને સારી નથી ને આ વાસ મને સારી છે. પછી એવું નથી કે એને અમુક મીઠી વાસ જ સારી છે, એ તો ગંદા પદાર્થ ઉપર પણ સારું કરીને બેસી જાય છે. એટલે એ તો કલ્પના છે જીવની, સારા નરસાપણાની તો ક્યાં સારું કરે ક્યાં નરસું કરે એ તો કલ્પના છે, ના થાય છે. આ તો મનવાળા પ્રાણીને, એટલે તો ખુલાસો, મનવાળા પ્રાણીને જે તે ઇન્દ્રિયનો વિષય જ્ઞાનમાં આવતા સાથે તરત જ મનના પરિણામ ચાલુ થઈ જાય છે, તરત જ મન જોડાય છે એની સાથે. એટલે એવી પણ કોઈ મનમાં કલ્પના ન કરવી, ધ્યાનમાં દિવ્ય તેજની વગેરે, એ પણ ઊંધે માર્ગે ચડી જવાનો પ્રકાર છે. અથવા ત્યાં દર્શન મોહ તીવ્ર થશે કલ્પના થતા. શાંત સુધારસમાં કહેલી ભાવના, અધ્યાત્મ સારમાં કહેલો આત્મનિશ્ચય અધિકાર, એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ ગ્રંથ પોતાના વાંચેલા લાગે છે, એટલે એ સંબંધની અંદર પણ પોતે બે અધિકાર, બે મુદ્દા ઉપર ધ્યાન ખેંચ્યું છે કે શાંત સુધારસમાં ભાવનાનો વિષય લીધો છે અને અધ્યાત્મ સારમાં આત્મનિશ્ચય અધિકાર જે લીધો છે. અધ્યાત્મ સાર ઘણું કરીને યશો વિજય જરૂર છે, ફરી ફરીને મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષ પણ માનવું, એ બંને ગ્રંથોમાં એ બંને વિષય જરા વિશેષ લીધેલા છે. હવે જે આત્મસિદ્ધિના પદ છે એ વિષય ઉપર ધ્યાન ખેંચે છે કે આત્મા છે એમ જે પ્રમાણથી જણાય, એટલે આત્માનું અસ્તિત્વ જેના દ્વારા ગ્રહણ થાય. આત્મા છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા નિત્ય છે એમ જે પ્રમાણથી જણાય, એનું શાશ્વતપણું જે પ્રમાણથી જણાય. આત્મા કરતા છે, પોતાના પરિણામનો કરતા છે એમ જે પ્રમાણથી જણાય, અને આત્મા પોતાના પરિણામમાં થતા ભાવોનો ભોગતા છે એમ જે પ્રમાણથી જણાય. મોક્ષ છે એમ જે પ્રમાણથી જણાય, અને તેનો ઉપાય, મોક્ષનો ઉપાય એટલે માર્ગ છે એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. આમ કહીને પ્રયોજનભૂત છ મુદ્દા મૂક્યા છે એમણે, જે આત્મસિદ્ધિમાં મુદ્દા મૂક્યા છે એનો અર્થ એ છે કે એ પ્રયોજનભૂત વિષય છે. મુમુક્ષુ જીવ માટે આટલો નિર્ણય કરવો, એ વિચારીને નિર્ણય કરવો, ઓગ સંજ્ઞા એ નહીં પણ વિચારીને નિર્ણય કરવો, એના એનું પ્રમાણ લીધું છે, દરેકમાં પ્રમાણ લીધું છે કે એનું પ્રમાણ શું તમને લાગે છે, કયા પ્રમાણથી એમ લાગે છે કે આત્મા છે, કયા પ્રમાણથી એમ લાગે છે કે આત્મા નિત્ય છે, એમ છ મુદ્દામાં એના પ્રમાણ વિચારીને વારંવાર એ છ પદનો વિચાર કરવા યોગ્ય છે. અને એ રીતે આત્માનો નિશ્ચય કરવા યોગ્ય છે, આત્માના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે આ છ મુદ્દા એમણે લીધા છે. આત્મા છે એમાં અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે, કે આત્મા છે એમ કયા પ્રમાણથી જણાય છે, તો આત્મા એટલે કોઈ બીજા પદાર્થનો નિર્ણય નથી કરવો, પોતાનો પોતાના લક્ષ્ય નિર્ણય કરવો છે. તો પોતાનું અસ્તિત્વ કયા ભાવથી ગ્રહણ થાય છે, કે હું 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 પદ વડે પોતાનું અસ્તિત્વ ગ્રહણ થાય છે, હું પદ વડે અસ્તિત્વને પકડાય છે. તો આત્મા છે એનું અસ્તિત્વ હું પણ કરે છે, આત્મા હું પણ કરે છે, હું 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 પણનો ભાવ એને થાય છે, એ પોતાની હયાતીનો સૂચક ભાવ છે કે હું છું. એ પહેલો પુરુષ, હું છું, મારી હયાતીમાં હું છું, એમ પોતાની હૈયાતી પોતાને ભાસે છે, પોતાની સત્તા પોતાનું હોવાપણું પોતાને ભાસે છે, તો કયા પ્રમાણથી ભાસે છે? કે હુંપણાના ભાવ, હુંપણાનો ભાવ પોતાને અનુભવ ગોચર થાય છે. હું 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 પણ થયા કરે છે એવો જે અનુભવ ભાવ છે, એનાથી પોતાની હસ્તી એ પ્રમાણ છે. એનો હુંપણાનો ભાવ પોતાને થાય છે એ પોતાની હૈયાતીનું પ્રમાણ છે. પ્રમાણ કોઈ બહાર નથી ગોતવું, પ્રમાણ કોઈ શાસ્ત્રમાંથી નથી ગોતવું, પ્રમાણ પોતામાં પોતાના અનુભવમાં આવતા ભાવોથી શોધવું છે તો એને અનુભવ પ્રમાણ થશે. કેમ કે અનુભવમાં આવતા ભાવો છે ને એને પ્રમાણ કર્યા, એને માન્ય કર્યા માટે અનુભવ પદ્ધતિ થઈ. પ્રમાણ કરવાની, માન્ય કરવાની, પ્રમાણ કરવું એટલે માન્ય કરવું, યથાર્થપણે માન્ય કરવું એને પ્રમાણ કહે છે. હુંપણું તો કરે જ છે, એટલે પોતાનું હુંપણું છે કે નહીં અત્યારે સામાન્ય એ વાત લેવી છે કે પોતે છે, આત્મા તરીકે પોતે છે. એનું કારણ કે આત્મા પોતે હું છું એવો ભાવ એને અનુભવ ગોચર થાય છે. પોતાને હું છું એવો ભાવ અનુભવ ગોચર થાય છે. આત્મસિદ્ધિમાં તો દ્રષ્ટાંત સહિત એ વાત સમજાવી છે એમણે પોતે. હવે આત્મા નિત્ય છે તો આત્મા નિત્ય છે એવું કયા પ્રમાણથી સમજાય છે? કે બાળકપણે પણ હું હતો, યુવાનપણે પણ હું હતો, અને હવે એથી આગળ યુવાવસ્થા પછી પણ વૃદ્ધાવસ્થામાં પણ હું જ છું એમ પ્રત્યભિજ્ઞાનનું કારણ, જે ભિન્ન ભિન્ન અવસ્થામાં પોતે જ રહેલો છે એવું જે જ્ઞાન થાય છે એ એને નિત્યતા, એની નિત્યતાને સાબિત કરે છે. નિત્યતા ક્યાંથી નક્કી થાય છે? જો આખો પદાર્થ બદલી જતો હોય તો બાળકપણે કોઈ બીજો હતો કે નહીં? બાળકપણે હું જ હતો, યુવાનપણે પણ હું જ હતો. તો પહેલાં જે જ્ઞાનમાં આવતું હતું એ અત્યારે જ્ઞાનમાં આવે છે, એ પ્રત્યભિજ્ઞાનનું જે કારણ વિષય થાય છે એ પ્રત્યભિજ્ઞાન પોતે સાબિત કરે છે કે આત્મા નિત્ય છે. કાલે એક ચીજ જોઈ હતી, એ ચીજને આજે મેં ફરી જોઈ તો હું તો તેનો તે રહ્યો ત્યારે જોઈ કે હું બદલાઈ ગયો ત્યારે જોઈ? બરાબર તેનો તે પદાર્થ છે. એમ આત્મા નિત્ય છે એ કયા પ્રમાણથી જણાય છે? કે પ્રત્યભિજ્ઞાનના. અહીંયા વાત એટલી છે કે એ જોનાર ઈનો એ કે બીજો બસ, તો એનો એ છે એમ બદલે એમ બતાવે છે કે એ સળંગ ટકી રહ્યો છે. સળંગ ટકી રહ્યો છે એનો અર્થ કે એની નિત્યતા છે. આ તો સ્થૂળ વિચારથી લઈએ છીએ, સૂક્ષ્મ વિચારથી એમ લઈ શકાય એ જ વાતને, કે મારામાંથી મારું જ્ઞાન સદાય પ્રવાહિત રીતે પ્રગટ થયા જ કરે છે. જ્ઞાનનો પ્રગટ પ્રવાહ ચાલુ ને ચાલુ રહે છે. એ મારા જ્ઞાન, મારામાંથી મારો જે પ્રવાહ સદાય ચાલુ રહે છે, અવિરતપણે ચાલુ રહે છે, બંધ ન થાય એ રીતે ચાલુ રહે છે, એ એમ બતાવે છે કે જ્ઞાન સ્વભાવી હું સદાય છું, હું શાશ્વત જ્ઞાન સ્વભાવી છું. હું છું એટલું નહીં પણ હું શાશ્વત જ્ઞાન સ્વભાવી છું એમ એમાંથી સિદ્ધ થાય છે. સમયસારમાં એ વાત લીધી છે. ભગવાન આત્મા, ભગવાન આત્મા એ 31-32 ગાથાથી કરતા આવે છે. ટીકા છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ, કે આ સમસ્ત લોક ઉપર તરતો એટલે આખા લોકથી જુદો, લોકને જાણનાર લોકથી જુદો છે, લોકમાં ભળી જતો નથી. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન. અંતરંગમાં જોવામાં આવે તો એનો પ્રત્યક્ષ ઉદ્યોત છે, ચાલુ ને ચાલુ જ એનો પ્રવાહ પ્રકાશનો રહે છે, જ્ઞાન પ્રકાશનો પ્રવાહ ક્યારે પણ બંધ થતો નથી, એ પ્રત્યક્ષ છે. અવિનાશી, આના ઉપરથી અવિનાશી શબ્દ લીધો છે, કે પોતે શાશ્વત છે, અવિનાશી છે એટલે કે નિત્ય છે, અને પોતાથી જ સિદ્ધ છે અર્થાત પરમાર્થ સત છે. એને કોઈ સાબિત કરવા જવું પડે એવું નથી, સ્વયં સિદ્ધ છે. એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. એવો જ્ઞાન સ્વભાવ છે એમ ન કહેતા, એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે એમ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને પોતાના અવલંબનના બળથી જાણે, વેદજ્ઞાનના બળથી જાણે, ત્યારે એ મોહને જીતી શકે છે. અહીંયા પ્રકરણ એ ચાલે છે કે ત્યારે એ મોહને જીતી શકે છે. નિશ્ચય વ્યવહારના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે. વાત 33 ગાથા પૂરી કર્યા પછી તીર્થંકર ભગવાનના દેહની સ્તુતિ છે, તે આત્માની સ્તુતિ નથી. આત્માની સ્તુતિ છે તે દેહની સ્તુતિ નથી. પણ વ્યવહારે તે તીર્થંકર ભગવાનનો દેહ છે એમ કહેવાય છે. તો નિશ્ચય અને વ્યવહારના વિભાગ વડે આત્મા અને શરીરનો અત્યંત ભેદ જુદાપણું બતાવ્યું છે. તેને જાણીને એવો કોણ પુરુષ છે કે જેને ભેદ જ્ઞાન ન થાય? ભેદ બતાવ્યો છે એને જાણીને એવો કયો આત્મા છે કે એને ભેદ જ્ઞાન ન થાય? આમ લે છે, કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. આ એક મહત્વની વાત કરી છે જયચંદજીએ, નહીતર પ્રશ્ન ઉઠે કોઈ પણ મુમુક્ષુને કે અમે તો દેહને આત્મા ભિન્ન છે એમ ક્યાં નથી સંમત કરતા? બરાબર વિચારીને જાણીને સંમત કરીએ છીએ કે દેહને આત્મા ભિન્ન છે, પણ જે ભેદ જ્ઞાન થતાં અમને અનુભૂતિ ઉત્પન્ન થવી જોઈએ, ભેદ જ્ઞાનનું ફળ અનુભૂતિ છે, એ અનુભૂતિ નથી થતી, તો પછી આ ભેદ જ્ઞાન કેમ નથી થયું? જાણ્યું તો ખરું કે દેહ ને આત્મા ભિન્ન છે, આત્મા પરથી ભિન્ન છે એવું જાણ્યું, પણ ભેદ જ્ઞાનનું ભેદ જ્ઞાન એને એની ફળ અનુભૂતિ, આવું તો કઈ થયું નહીં. આ પ્રશ્ન થવા યોગ્ય છે, એનો એક ઉત્તર અહીંયા મૂકી દીધો છે. આવો પ્રશ્ન કરીએ તો, કેમ કે પોતે એમ કહ્યું કે કોણ એવો પુરુષ છે કે એને ભેદ જ્ઞાન ન થાય, ત્યારે કે કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે રાગ રસમાં રહેલો ક્ષોભસમ જ્ઞાનનો ભાવ, આત્મા અને પરનું ભિન્નપણું જાણે છે તો એને જ્ઞાન થતું નથી, વેદ જ્ઞાન થતું નથી, અનુભૂતિ થતી નથી. પણ જ્ઞાન જ્યારે પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે, રાગ રસ પૂતગળ રસમાં જ્યાં સુધી ઊભો છે ત્યાં સુધી એને ભેદ જ્ઞાન થયું નથી. જ્ઞાન જ્ઞાન રસમાં રહીને પોતાનું સ્વરૂપ જાણે છે ત્યારે એને ભેદ જ્ઞાન થાય છે. જો આ રસનો મુદ્દો શું કામ કરે છે અથવા પરિણામમાં રહેલા રસનું મહત્વ શું છે, કે રસ છે રાગમાં પણ જીવને રસ આવે છે, રાગના વિષયભૂત બીજા પદાર્થો સંયોગો છે એમાં પણ જીવને રસ આવે છે, અને જ્ઞાનીઓને આત્મામાં જ્ઞાનમાં ચૈતન્યનો આનંદનો રસ પણ આવે છે. રસ્તો છે, હવે એ રસ શેનો છે, કોનો રસ જીવ લે છે એના ઉપર એને સંસારનો માર્ગ કે મોક્ષનો માર્ગ એ ફલિત થાય છે. આ સીધી વાત છે. આપણે ત્યાં આ પ્રશ્ન છે, ભેદ જ્ઞાન તો અમે અનેક પ્રકારે જાણીએ છીએ કે દેહ ને આત્મા ભિન્ન છે, રાગ ને જ્ઞાન ભિન્ન છે, પણ અનુભવ કા નહીં? તો કેવું પડે, તું કયા રસમાં ઉભો છો એ તો નક્કી કર, શેનો રસ છે એ તો નક્કી કર. દીપના જયચંદજીએ બહુ મહત્વની વાત એક લીટીમાં કરી દીધી છે આજી, કે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી જ ભિન્ન જ જણાવે, પરથી ભિન્ન જ જણાવે છે, પરથી ભિન્નપણો ન થાય એમ બને નહીં, થાય ને થાય જ, આ નિયમબદ્ધ વાત છે. સાકર નાખો પાણીમાં ને પાણી ગળ્યું કદાચ ન થાય તો ન થાય, પણ આમાં ફેર ન પડે એમ કેવું છે, કે એવું બનતું નથી પણ કોઈ કારણથી એવું બને તો એ ત્યાં આમાં ન બને, ફેરફાર ન થાય એમ લેવું છે. આ સિદ્ધિ અનુભવ પદ્ધતિની કોન્ક્રીટ વાત છે, બહુ સોલિડ વાત છે, કે કેમ અનુભવ છે અને કેમ અનુભવ નથી એની ચોખ્ખી દીવા જેવી વાત છે. હું તો કળશ બહુ સારો છે, પણ કળશનો વિષય થોડો સહજ અને સ્વાભાવિક છે એટલે ન પકડે. જયચંદજીએ સારો ખુલાસો કર્યો છે ભાવાર્થમાં. કળશમાં તો એમ લીધું છે કે કયા પુરુષને જ્ઞાન તત્કાળ એ બોધ યથાર્થ બોધપણાને ન પામે, આમ નયના વિભાગની યુક્તિ વડે આત્માને શરીરના એક એકપણાના ભાવને જડ મૂળથી ઉખેડી નાખો તો ત્યારે કયા પુરુષને તત્કાળ યથાર્થ બોધ ન થાય, તો કે અવશ્ય થાય છે. હવે એ અવશ્ય બોધ થાય કેમ થાય એની એક વાત બહુ સ્વાભાવિક અનુભવની લીધી છે, કે અવશ્ય પામે જ કે કેમ, કે પોતાના નિજ રસના વેગથી ખેંચાઈને પ્રગટ થતું આત્મામાં એક સ્વરૂપ થઈને પરિણમતું જ્ઞાન છે. માટે આમાંથી જયચંદજીએ જ્ઞાનનો રસ કાઢ્યો છે, કે પોતાના નિજ રસના વેગથી ખેંચાણ થયું, અંતર્મુખ થવામાનનું ખેંચાણ થઈ ગયું, પોતાના સ્વરૂપને ભિન્ન જાણ્યું તો અંતર્મુખ થવાનું નિજ રસનું ખેંચાણ થઈ ગયું, અને નિજ રસના ખેંચાઈથી વેગ પ્રગટ થયો, જોર આવી ગયું, અંદરમાં બળ આવી ગયું, કે જેનાથી પોતે પોતામાં એક સ્વરૂપ થઈ ગયો. એમાંથી આ કાયદો કે જ્ઞાન પોતાના રસથી પોતાના સ્વરૂપનું જાણે છે ત્યારે એને અવશ્ય ભેદ જ્ઞાન ભિન્નપણું થાય જ છે. અને એમ કે એવું તો જાણીએ છીએ પણ નથી થતું એમ કોઈ કહે, કે એવું તો જાણીએ છીએ પણ નથી થતું, તો કે કોઈ દીર્ઘ સંસારી લાગે છે. અહીંયા અમે કોઈ દીર્ઘ સંસારીની વાત કરતા નથી, કેમ કે આવું જાણે એને તો ભેદ જ્ઞાન થાય જ છે, તો કે કોને ન થાય, કે દીર્ઘ સંસારી હોય એને ન થાય, જયચંદજીએ આસ્ટેક રહીને મૃદુ ભાષામાં એ ઠપકો આપી દીધો છે. તો તું સમયસાર જાણે છો, સમયસાર વાંચે છો અને તને અનુભવ નથી થતો. કાલે રાત્રે કુંદકુંદ આચાર્ય નું હતું ને, એ વિદ્વાનો એ વાત કરી, સમયસાર એવો ગ્રંથ છે કે વાંચે એને અનુભવ થાય જ. એટલું તો ભોગ સંજ્ઞા એ લોકોને ખબર છે. ગુરુદેવે તો એક એક સમયસારના શબ્દને, એક એક માત્રાને, શ્લોકની માત્રાને પીંખી પીંખીને પ્રવચન કર્યા છે. ઓગણીસ વાર તો સભામાં, પોતે કેટલી વાર વાંચ્યું છે એનો હિસાબ નથી. શ્રીમદનો ઉલ્લેખ કર્યો હતો, શ્રીમદજીનો ઉલ્લેખ કર્યો. સમયસાર પ્રકાશમાં આવ્યું, દિગંબર સંપ્રદાયમાં હતું પણ પ્રકાશમાં નહોતું, પ્રકાશમાં આવ્યું ગુરુદેવના હિસાબે પણ નામ ન લીધું. અને દિગંબર સંપ્રદાયમાં શ્રીમદજીનું નામ અજાણ્યું છે તો એ નામ લીધું. અનુભવ થયો હતો. વાત તો બીજો મુદ્દો છે, વક્રતા શું છે પરિણામ ની અંદર, એ વાત છે. અસરળતા કેટલી છે એ સ્પષ્ટ થાય છે. એમ કહીને એમ કહ્યું કે જે આવી વાત સાંભળીને ભેદના ન કરે એ દીર્ઘ સંસારી છે. જયચંદજીએ એ વાત લઈ લીધી છે. હા, ખ્યાલમાં છે, એ ખ્યાલમાં છે. નામ આવતો આ બધા અખબારોમાં. એટલો લાભ સમજાય તો સહજ જ થાય છે. પોતાના પરમ હિતનો વિષય જેટલો સમજાય છે એટલો ભાવ સહેલી આવે છે. થોડું પણ કામ કરવું હોય, એક મિનિસ્ટર પાસે જઈને લાયસન્સ ઉપર સહી કરાવી નાખવી હોય, પછી તો ઘણું પરિશ્રમ બાકી હોય છે. આખો ઉદ્યોગનો પાયો નાખવો અને ચલાવવો, અને પણ એક ખાલી પરમિશન મળી જાય તો પણ કેટલો આભાર માને. બોલો કે એક પૈસો લેવાનો નથી મારે, તમારી માગણી વ્યાજબી છે, લાવો છે. પોતાને લાભ સમજાય, કેમ કે જ્યાં લાખો કરોડો કમાવાના છે ત્યાં તો લાભ સમજાય છે, પણ અનંત ભવના, જન્મના, મરણના, રોગના, પીડાના, ઉપાધિના, મૂંઝવણના બધા જ દુઃખ ખલાસ થઈ જાય અનંતકાળ પર્યંત, એ તો નુકસાનનો વિષય. અને અનંતકાળ પર્યંત અનંત અનંત સમાધિ સુખની પ્રાપ્તિ થાય, આટલો હિસાબ કરતાં કરતાં જેને આવડે એને સહેજે છે, એટલો હિસાબ કિતાબ ન થાય ત્યાં સુધી એ સહજતા ઉત્પન્ન નહીં થાય. ત્યાં સુધી જે પરમ ભક્તિ આવવી જોઈએ આ માર્ગ વિશે, આ તો માર્ગની ભક્તિ છે, જ્ઞાનીની ભક્તિ. તો જ્ઞાની તો માર્ગમાં ઊભા છે, એ તો જીન શાસન છે, એ તો માર્ગની ભક્તિ છે. એ માર્ગની ભક્તિ ત્યારે આવે છે. આટલો હિસાબ છે એની પાછળ, એટલું વજન પડે છે. જેટલો નફો નુકસાન હોય એટલો જ રસ આવે. શું દુકાને પણ કોઈ એવો ગ્રાહક આવે કે જેને જેમાં કઈ કમાણી ન હોય તો એના એમાં રસ ના એને પડે, એને સામું ન જોવે, સરખો સરખો જવાબ ન દે, એની સરખી વાત ન કરે, ઉભો રહીએ કે ન ઉભો રહીએ એની દરકાર ન કરે. જ્યાં પોતાને લાભનું કારણ હોય તો કેટલો રસ પડે છે, એ સીધી વાત છે. એટલો બધું સ્વાભાવિક છે આત્માને માટે કે એને જેટલો લાભ દેખાય એટલો રસ ઉત્પન્ન થાય, થાય ને થાય જ, કરવો પડે એ પ્રશ્ન નથી, કરવો પડે એ તો પ્રશ્ન નથી, પરંતુ કરતો રોકી શકાય નહીં એવી જીવની સ્વાભાવિક પરિસ્થિતિ છે કે એ રસને રોકી જ ન શકે પોતે. સવાલ એટલો છે કે એની સમજણમાં સ્પષ્ટ છે કે નહીં કે આમાં લાભ કેટલો, નુકસાનનો અભાવ કેટલો, લાભનો સદભાવ કેટલો. આ હિસાબ કિતાબનો વિષય છે. સ્વાધ્યાય આટલો નિર્ણય કરવા માટે છે. પંચમ કાળમાં આવી ઊંચી આત્મા તો કોઈ કાળ વગરનો પદાર્થ છે. કયા કાળમાં પોતે નહોતો, કયા કાળમાં નહોતો, એ કાળમાં કેમ સાધ્યો નહીં, જે કાળમાં હતો ચોથા કાળમાં હતો ત્યારે કેમ ન સાધ્યું, તો હવે પંચમ કાળનો બાનું કાઢીને બેઠો. એ ચોથા કાળનો પદાર્થ થોડો છે કે ભાઈ આ આત્મા તો ચોથા કાળમાં છે, એવું થોડું છે. શાશ્વત પદાર્થ છે, અનંતા ચોથા અરાગ્યા. કેટલા અનંતા ચોથા અરાગ્યા, કાળફાળનું બાનું ખોટું છે. શાશ્વત છે કે નહીં, રુચિ પ્રમાણે પકડે છે. જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી, હાથે કરીને જેને બંધાવવું છે એને છોડાવનાર કોઈ છે નહીં. આ તો સીધી વાત છે. જેને કરવું છે એને કરવું જ છે, નથી કરવું એને નથી કરવું. પોતે પોતાના આત્માને પૂછે કે તારે તારું હિત કરવું છે કે નહીં. આવું પરમ સત એની સમીપ તું આવ્યો, શ્રવણ તને થયું, તને કાંઈ વિચારમાં પણ આવ્યું કે નહીં વાત તો કંઈક કરવા જેવી છે આત્માના હિત માટે, હવે કરી લેવું છે કે નથી કરી લેવું, નિર્ણય કર્યો છે કે નહીં, કે એમને એમ જવું છે. આ સીધી વાત છે. જો એમને એમ જવું છે તો અનંત ભાવ ભ્રમણ ઊભું છે, અનંત દુઃખની ખીણમાં ધકેલાઈશ, અને જો કંઈક કરી લઈશ તો અનંત સુખનો રસ્તો હાથમાં આવી જશે. ગંભીરતાથી વિચાર કરવાનો વિષય છે, નિર્ણય કરવાનો વિષય છે. વિષયની ગંભીરતા જેટલી છે એટલી ન જ્ઞાનમાં આવે તો ઉપરથી ચાલ્યો જાય. બુદ્ધિમાં આવે છે ત્યારે ઓલો રસ જળવાય રહેલો છે, રસ ઓલો તૂટવો જોઈએ. અહિત ભાવમાં થતો જે રસ, એ હિતના વિચાર કાળે એ રસ તૂટવો જોઈએ. નહીંતર એ રસ છે એ પોતે જ આવૃત કરે છે જ્ઞાનને. સમજણ ઓગ સંજ્ઞા એ શું કરવા કહીએ ને, ઓગ સંજ્ઞા અને ઓગ સંજ્ઞાની નિવૃત્તિ વાળી સમજણ એ બેમાં ફરક શું, કે ઓગ સંજ્ઞા એ જાણે છે તો શબ્દાર્થ પ્રમાણે ને ભાવાર્થ પ્રમાણે કઈ ફેરફાર વાળું નથી જાણતો. શું ઓગ સંજ્ઞામાં જે અર્થઘટન છે એમાં ભૂલ નથી, પણ ઓગ સંજ્ઞા છે અને જે ઓગ સંજ્ઞાથી નિવૃત્ત થઈને જાણે છે એને તો જેટલો રસ ને વજન આવવું જોઈએ એટલું આવે છે, એટલે એનો રસ ફરી જાય છે. ઓલો એ રસમાં ઉભો રહીને એ વાત કરે છે. એટલે જ્ઞાન નિર્મલ નથી, જાણે છે પણ મેલા જ્ઞાનમાં જાણ્યું છે, નિર્મળ જ્ઞાનમાં જાણ્યું નથી. નિર્મળ એટલે રસની નિવૃત્તિ થાય એટલી જ ભૂમિકાની નિર્મળતા જોઈએ. એને દર્શન મૂળનો હીન પણ કહો કે જ્ઞાનની નિર્મળતા કહો, એ તો શ્રદ્ધાના પર્યાય અને જ્ઞાનના પર્યાયના ભેદની વાત છે. બંને સમકાળે હોય છે. જ્યારે દર્શન મૂળની શક્તિ હીણી થાય ત્યારે જ્ઞાન નિર્મળ થાય, જ્ઞાન નિર્મળ થાય દર્શન મૂળની શક્તિ હીણી હોય, એ ભૂમિકામાં એને જાણવું જોઈએ. એટલે પ્રમાણ પોતાના ભાવથી નક્કી કરવું. આત્મા નિત્ય છે એમ કયા પ્રમાણથી જણાય છે? કે પોતાનું જે ચાલુ રહેવાપણું છે, પોતાનું અસ્તિત્વ જે ટકી રહે છે, એ પોતાની નિત્યતાને સૂચવે છે. આત્મા કરતા છે, પરિણામ રૂપી કાર્યને પોતે કરે છે એમ તો સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે. જે તે પરિણામના આકુલતા આદિ ભાવોને ભોગવે છે પણ પોતે, એ પણ પોતાના અનુભવથી નક્કી થાય છે. બંને ભાવો નક્કી થાય છે. અને મોક્ષ છે એમ જે પ્રમાણથી નક્કી થાય, એ પ્રમાણે એવું છે કે બંધન છે એ તો જીવને રાગ બંધન છે. રાગનું વધવા ઘટવા પણ પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. એથી રાગનું ધ્રુવપણું નથી એમ પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. તો જે અધ્રુવ છે એનો અભાવ પણ થઈ શકે છે એવું એનું પ્રમાણ મળે છે એના રાગના વધવા ઘટવા ઉપરથી. જે રાગ વધે છે, જે રાગ ઘટે છે, તે રાગ અભાવ પણ થઈ શકવા યોગ્ય છે. રાગ એ જીવને બંધન છે, તો બંધનનો અભાવ તે મોક્ષ છે એમ મોક્ષ પણ આ પ્રમાણથી જાણી શકાય છે. કયા પ્રમાણથી જાણવું? કે પોતાના અનુભવ પ્રમાણથી જાણવું, અને તેનો ઉપાય પણ હોવા યોગ્ય છે. રાગ જેમ વધવાનો ઉપાય છે એમ રાગ ઘટવાનો પણ ઉપાય હોવા યોગ્ય છે. કેમ કે ઘટે છે મટે છે, તો એનો ઉપાય હોય તો ઘટે મટે ને, નહીતર કેમ ન થાય, કેમ થાય? એટલે તેનો ઉપાય પણ છે એમ પણ એ પ્રમાણથી જણાય છે. એનું પણ પ્રમાણ મળે છે કે આનો કોઈ ઉપાય છે. અને એનો પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે અનંત આત્માઓ સિદ્ધિને પામ્યા, એ પોતાના જેવા હતા. અનંત આત્માઓ એ ઉપાયરૂપ માર્ગમાં વર્તી રહ્યા છે સત્પુરુષ આદિ, એ પણ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. અને એમની વાણીને, એમની વાતને વિચારવામાં આવે તો પણ ઉપાય છે, એ સ્પષ્ટપણે પ્રતીતિમાં આવે છે કે આનો પણ ઉપાય છે. કોઈ નથી એવું નથી. નહીતર લોકો એમ વિચારે છે કે ભાઈ આ બધી એવી ગૂઢ વાતો છે કે એ કાંઈ સમજાય એવું નથી, આપણને આપણા સમજવાની ગૂતું નથી એમ સમજીને ઘણા માંડી વાળે છે કે એ રસ્તે જ નથી જતા. એવું નથી, આ બરાબર એનો ઉપાય સમજાય એવો છે, ન સમજાય એવો નથી. એ બધું વારંવાર વિચારવા યોગ્ય છે. અધ્યાત્મ સારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો તે વિચારવામાં બાદ નથી. એ વિષય જ્યાં પણ ચર્ચ્યો હોય ત્યાં એને, ત્યાંથી એને વિચારવામાં કોઈ હરકત નથી. ફક્ત કલ્પનાનો ત્યાગ કરીને વિચારવા યોગ્ય છે. વાસ્તવિકતા, પદાર્થના વિજ્ઞાનની જે વાસ્તવિકતા છે, એના ગુણધર્મોનું જે વિજ્ઞાન છે, એનું વાસ્તવિક સ્વરૂપ છે, એને અનુસરીને, એને અડીને વિચારવું, કોઈ કલ્પના કરીને વિચારવા યોગ્ય નથી. જનક વિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી. અંબાલાલ ભાઈ ને થોડો ખુલાસો લખ્યો છે ને, આપણે ખંભાતના મુમુક્ષુ છે, તો કંઈક વધારે તર્ક થયો છે એમાંથી. તો કે તમારી ભૂમિકામાં જનક વિધેયની વાતને વધારે જાણવાનું કોઈ અત્યારે તમને જરૂર નથી, પણ આવશ્યકતા નથી. આ વાતમાં તમારા રસને તમે નહીં લંબાવો, એમ કેવું છે? બધાને અર્થે આ પત્ર છે એમ કરીને બીજા મુમુક્ષુઓને પણ વાંચવાની એમાં ખૂબ પ્રશ્નો રજા આપી છે પોતે. એ 330માં પણ અનેક પ્રકારે માર્ગદર્શન આપ્યું છે. દર્શન પરિષદ સંબંધીના કોઈ વિકલ્પ પ્રારંભિક વિકલ્પ હશે. વસ્તુ સ્થિતિ એવી છે કે મુમુક્ષુની જે ભૂમિકા છે એ બાળક જેવી ભૂમિકા છે. એક બાળક 6-8 મહિનાનું બાળક ચાલતા શીખે તો હજી ઊભા રહેવામાં એને તકલીફ પડે, ઊભો ન રહી શકે, એને કાંઈક ચાલન ગાડી આપે, એને કાંઈક સાધન આપે, એને કઠોળે ઊભું રાખે, કાંઈક પકડાવી ન ઊભું રાખે, કાં તો એને ઝાલી રાખે, એમ પ્રેક્ટિસ પડે ને બાળકને. આ એવી પરિસ્થિતિ મુમુક્ષુની હોય છે. પોતાની પરિસ્થિતિ આવી છે એવું ભાગ્યે જ કોઈ મુમુક્ષુ સમજે છે. 2-5 ગ્રંથો વાંચે કે કાંઈક સાંભળે પછી એને એમ લાગે છે કે કંઈક હું સમજું છું. આ એક બહુ મોટી ભૂલ છે આ વિશે. બાકી મુમુક્ષુની ભૂમિકા એટલી બધી નબળી છે કે એક ક્ષણ પછી કઈ બાજુના પરિણામમાં ગોથું ખાઈને દર્શન મોહની તીવ્રતામાં આવી જશે કે મુશ્કેલ છે. એવી જરા પરિસ્થિતિ છે. દ્રષ્ટાંત આપું સમજવા માટે વાત છે, આ તો ખાલી કોઈ ટિપ્પણી માટે વાત નથી. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના પ્રકાશન વખતે વાપો થયો, થોડો વાપો વ્યાપક પ્રમાણમાં થયો. ગુરુદેવનો અભિપ્રાય થોડો એમાં દબાયો. હવે જોયું કે મુખ્ય મુખ્ય માણસો પણ વિરોધ કરે છે, તો જે નાના માણસ જે હતા એ લોકો પણ સાથે જોડાણા. એક ભાઈ જરા વિરુદ્ધ બોલવા ગયા. ગુરુદેવ હતા શ્રીમંત માણસ પણ આમ સમજણમાં સાધારણ. ગુરુદેવને તો કઈ પૈસા વાળા વગર પૈસા વાળાને કઈ કિંમત હતી નહીં. તમે છાના માના બેસો તમારું કામ નથી એમાં, તમે વચમાં નહીં બોલો તમારું કામ નથી એમાં. શું એ બોલ્યા હતા? એ તો ગુરુદેવને થોડુંક અનુકૂળ બોલ્યા હતા, ગુરુદેવને સારું લાગે એવું બોલવા જતા હતા. પણ ગુરુદેવ જે વિચક્ષણતાથી વાત કરતા હતા એ તો પકડવાનું એમની કોઈ શક્તિ નહોતી. એટલે એમને એમ થયું કે ગુરુદેવને લાવ થોડુંક સારું લગાડું. જરાક ટપકું મૂક્યો અને તરત જ કહ્યું, તમે વચ્ચે નહીં બોલો તમારું કામ નથી એમાં. એમાં એનો અર્થ શું થાય છે કે મુમુક્ષુની દશા ઘણી નબળી છે. એને પોતે પહેલું એ સમજવાની જરૂર છે કે હું કાંઈ સમજતો નથી, એટલે મારે તો ક્યાંય ડાપણ વઘારવાની જરૂર જ નથી. શું આટલું ઓછામાં ઓછું પકડીને બેસવું પડે, નહીતર ભૂકા નીકળી જાય. ક્યાં કેટલો અપરાધ કરી બેસે એને ખબર ન પડે. યોગ્યતા નથી તમારી, તમારો અભિપ્રાય આપવો, તમારે કઈ વાત કરવી, તમારે બોલવું, તમારું આ પ્રકરણમાં કામ જ નથી. શું એવી વાત છે? એટલે ખરેખર એ ભૂમિકામાં કેવી નાજુક પરિસ્થિતિ હોય છે. એક બાળકને સાચવવું, એમ નથી કહેતો ભાઈ ફૂલને સાચવવા જેવું છે, કરમાઈ જશે ઘડીક, એમ કેવી નાજુક પરિસ્થિતિ છે એનું ભાન લગભગ મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકામાં હોતું નથી. થાય તો બચી જાય, નહીતર બચી ન શકે એવી પરિસ્થિતિ છે. એ તો લખ્યું છે એક જગ્યાએ, એ પણ વાત સંકેત કર્યો છે. જીવ સ્વભાવે એટલે પોતાની સમજણને ભૂલે દોષિત છે, ત્યાં પછી તેના દોષ ભણી જોવું એટલે એ દોષની મુખ્યતા કરવી, બીજાના દોષની મુખ્યતા કરવી એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે. તો દયાને પાત્ર છે, જે ભૂલે છે બિચારા એ તો દયાને પાત્ર છે, એની નિંદા શું કરવી? એ તો એની નિંદા કરવી એ તો અનુકંપાનો ત્યાગ કરવા જેવું છે. અને મોટા પુરુષો તેમ આચરવા ઈચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી, જુઓ કળિયુગમાં એટલે આ કાળમાં, અસત્સંગથી અને અણસમજણથી ભૂલ ભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે. આ વાતનો ખુલાસો પછી થશે. લગભગ જીવ ખોટા રસ્તે દોરાઈ જાય, ભાગ્ય જ કોઈ બચી શકે એવો આ કાળ છે. ભૂલ થતા વાર ન લાગે એટલે એને પોતે હું કાંઈ જ સમજતો નથી, એકાંત જિજ્ઞાસામાં ઉભો રહી જાય. અને એ રીતે સત્સમાગમ કરે તો બચી શકે, નહીતર બચવું બહુ મુશ્કેલ છે. ત્રણસો ને ત્રીસ થયો, 331 સંક્ષેપમાં પત્ર છે, છતાં બહુ સારી વાત મુમુક્ષુ માટે લખી છે. કોણે કોને પત્ર લખ્યો છે એ વાત નથી, આમાં અધ્યાર રહે છે. વિદ્રાગ પણે અત્યંત વિનયપણે પ્રણામ, એટલે ઘણું કરીને સ્વભાગભાઈ હશે, પણ કોઈ કોઈ જગ્યાએ નામ બાદ રાખ્યું લાગે છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવો આ સંસારી પ્રસંગ, સંસારની અનુકૂળતાઓ વધતી જાય, સંસારની અનુકૂળતાઓ મળતી જાય ત્યારે જીવને સંસારી પ્રસંગ સુખ સ્વરૂપ ભાસે છે, અને સુખ સ્વરૂપ ભાસે છે એમાં જીવનું ભ્રાંતિગતપણું છે, સિવાય બીજું કાંઈ નથી. અનુકૂળતામાં સુખ એ જીવની એકાંત ભ્રાંતિ છે, બીજું કાંઈ નથી. એવા સંસારી પ્રસંગ અને પ્રકાર, અનેક પ્રકાર છે એના, ભિન્ન ભિન્ન પ્રકાર છે. એ પ્રકારોમાં કોઈ પણ પ્રકારમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે એટલે મીઠાશ આવે છે, આ ઠીક થયું, એની અધિકતા રહે છે એને, એની મીઠાશ આવે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. તેવું ભાસવું શબ્દ લીધો છે. સ્વરૂપનો વિચાર તો ગમે એ ભૂમિકામાં કરે, ભાષ્યમાં થવું એક બીજી વાત છે. ભાષવું કહો, સ્વરૂપનો નિશ્ચય થવો કહો, સ્વરૂપનો લક્ષ્ય થવો એમ કહો, નિર્ણય થવો એમ કહો, જે સ્વરૂપે છે એવા જ સ્વરૂપે પોતાને લાગવા માંડે એમ કહો, એ પ્રતિભા સાચવો ક્યાં સુધી નથી આવતો? એમાં પણ રસને વિચારો તો તરત પકડાશે કે જ્યાં સુખનું નામ નિશાન નથી ત્યાં સુખ સ્વરૂપ ભાસ્યું, એમાં રસ કેટલો વધ્યો? ત્યારે એ થયું કે તીવ્ર રસે કરીને એ વેદે છે, અનુભવ કરે છે. ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું બની શકતું નથી, અસંભવિત છે, શક્ય જ નથી. એનો અર્થ એ થયો કે જ્યાં જ્યાં સુખ અને દુઃખનો અનુભવ થાય, જે જે પ્રસંગમાં અને જે જે પ્રકારમાં સુખ અને દુઃખનો અનુભવ થાય, ત્યાં કઈ કલ્પના થતાં એ સુખ અને દુઃખનો અનુભવ થયો, બંને કલ્પિત છે, એ વિચારવું જોઈએ ત્યાં. અને એ વસ્તુના સ્વભાવને, વસ્તુના સ્વરૂપને અડીને વિચારવું જોઈએ કે વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ શું છે. આમ તો એમાં ભિન્નતા ઊભી થાય છે, વાસ્તવિકતામાં જ આવે એટલે ભિન્નતા ઊભી થાય છે, ભિન્નતા ઊભી થાય છે એટલે સુખ દુઃખની કલ્પના નિવૃત્ત કરવી પડે એમ છે. ભિન્નતામાં તો સુખ દુઃખની કલ્પના નિવૃત્ત કરવી જ પડે. ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ તો ન ભાસે, પરંતુ સત્સંગનું મહાત્મ્ય પણ એને ભાષ્યમાન થવું અસંભવિત છે. આ બીજું પંક્તિઓ લીધું, સ્વ અને પર બંનેમાં વાત લીધી. સ્વમાં પોતાનું સ્વરૂપ ન ભાસે અને કોઈ જ્ઞાની પ્રત્યક્ષ એને યોગ થાય તો એનું મહત્વ એને ન ભાસે. શું આમ લીધું ને, પરમ ભક્તિ નથી આવતી, એનું મહત્વ નથી ભાષ્યું. કે ત્યાં સુધી સત્સંગનું મહાત્મ્ય તથારૂપપણે એટલે જેટલું આવવું જોઈએ તેટલું ભાષ્યમાન થવું અસંભવિત છે, એની કિંમત ન આવે. અનંત કાળે જ્ઞાની મળતા નથી અને આવા ચોથા કાળમાં તો દુર્લભથી દુર્લભ, અને છતાં મળે તો એની એની કિંમત ન થાય. એટલે જેટલી થવી જોઈએ એટલી, ઓગે ઓગે માને બીજી વાત છે, પણ જે થવી જોઈએ તથારૂપપણે એટલે ઓગ સંજ્ઞાની નિવૃત્તિ થઈને જે થવી જોઈએ એવી પરમ ભક્તિથી એને ક્યાં કિંમત ભાષ્યમાન થતી નથી. તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. આ બંને પ્રકાર ઊભા થાય છે, સંસારી પ્રસંગમાં અનુકૂળતામાં સુખની કલ્પનાને લીધે. શું વાલપ અને મીઠાશ છે એને લીધે. પછી જે દુઃખ થાય છે એ તો એનું રિએક્શન છે કે એમાં પંચર પડે છે ત્યારે દુઃખ થયા વિના રહેતું નથી. જ્યાં સુધી તે સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય એટલે મોક્ષના માર્ગ પ્રત્યેની એ મીઠાશ ઊભી ન થાય. જે રસ વાલપ એટલે રસ આવવો, જે રસ એને સંસારી પ્રસંગોમાં આવે છે એ જ રસ એને મોક્ષના માર્ગને વિષય ન આવે. અસંસારગત એટલે સંસારથી વિરુદ્ધ એવા મોક્ષના વિષયમાં ન થાય ત્યાં સુધી મુમુક્ષુ જીવે ખચિત કરીને અવશ્ય, એમ ખચિત કરીને, અહીંયા જરા વજન દેવું છે, ખચિત કરીને અપ્રમતપણે એટલે કે જરા પણ પ્રમાદમાં રહ્યા વિના, ગફલતમાં રહ્યા વિના, બેદરકારીમાં રહ્યા વિના, દરકાર નહીં કરીને વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે એનો આ અભિપ્રાય હોવો જોઈએ કે આ અંગેનો મારો પુરુષાર્થ સંસારગત વાલપને તોડવાનો, અસંસારગત વાલપને પ્રાપ્ત કરવાનો મારો પુરુષાર્થ ચાલવો જોઈએ, આટલી એને જાગૃતિ આવવી જોઈએ. ચાર લીટીની અંદર મુમુક્ષુને ડૂબતો બચાવ્યો છે, ખેંચીને બહાર કાઢ્યો છે, ડૂબતો બચાવ્યો છે કે તું ડૂબી જા છે, તારા સંસારના અનુકૂળ પ્રસંગ પ્રતિકૂળ પ્રસંગોના વાલપમાં તું ડૂબે છો, ત્યાં સુધી તને ન તો તારું સ્વરૂપ ભાષ્યમાન થશે ન તો તને સત્સંગની કોઈ સત્સમાગમની કિંમત આવશે. સ્વરૂપ ભાસવું એટલે કિંમત આપવી એ. ત્યાં સુધી ખચિતપણે પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણેય કાળને વિશે, પંચમ કાળ ચોથો કાળ અહીંયા નહીં, કાળનો પ્રશ્ન આવી ગયો તમારો. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણીને, વચમાં કોઈ તર્ક ઉઠાવીને વિસંવાદ ઉભો કરવા જેવો નથી આ વિષયમાં. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આપી દીધું છે આ વિષયનું. શું આમાં કોઈ વિસંવાદની જગ્યા નથી. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણીને નિષ્કામપણે લખી છે, કોઈ સ્પૃહાથી લખી છે એમ પણ ગણતરી કરતા નહીં, નિષ્કામપણે લખી છે. નિષ્કામપણે એટલે કોઈ ઈચ્છાથી, અમુક વાતને લક્ષમાં રાખીને, અમુક હેતુથી લખી છે, અમુક પ્રકારથી લખી છે, એવું કાંઈ નથી. કેવળ આત્મહિતના એક જ લક્ષ્ય આ વાતનું અહીંયા પ્રતિપાદન કર્યું છે, એ સિવાય અમારે બીજું કોઈ કારણ નથી. એમ કહીને કોઈ પણ મુમુક્ષુ જીવને પોતાની વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરવામાં મૂકી દીધા છે. જો તને સંગ પ્રસંગમાં કેટલી વાલપ ઊભી થાય છે, કેટલો રાજી થઈ જાય છો, ઈચ્છા પ્રમાણે થતા કેવો રસ આવી જાય છે, અને એ રસ આવે છે તો તું કેટલો એમાં ડૂબી જાય છે. એનું નુકસાન શું કે તું આત્માનો વિચાર કરીશ, શાસ્ત્રો વાંચીશ, પણ તને તારું સ્વરૂપ નહીં ભાસે. જ્ઞાની મળશે, તને સત્સમાગમનો સ્વરૂપ નહીં ભાસે કે સત્સંગનું સ્વરૂપ શું છે, એની કિંમત નહીં આવે. બસ ખલાસ થઈ ગઈ વાત. પુણ્ય પૂરા કરવા સિવાય ભવરીઓ નહીં, ભવરીઓ એક પુણ્ય પાપના ફળ પૂરા કરવા સિવાય બીજું કોઈ એમાં કારણ રહ્યું નહીં, કોઈ લોકોત્તર કારણ ન રહ્યું, એ પરિસ્થિતિ આવી જશે.